અરે એનું અંગનું છેદન તો શું, પણ કદાચ એને આખા દેહની ઘાત કરી નાખે તોય પણ એ વ્યક્તિ ત્યાં જઈને જ પાછું ઉભો રહેશે. એ દોષમાંથી કદી બહાર નીકળી શકે. એના કરતા દુર્વાસના તો દિલમાંથી ત્યાગો, હૃદયમાંથી, કારણમાંથી એનો દોષ જો ટાળી નાખવામાં આવશે તો જ વ્યક્તિ ફરીને ભૂલ નહીં કરે. અને જેટલા પણ શ્રેષ્ઠ સ્થિતિને પામવા માંગતા હોય એ સ્થૂળ ઉપર દ્રષ્ટિ ઓછી ગોચર કરે, વિશેષ કરીને કારણ ઉપર નજર નાખે. પણ ભક્તજનો બહુ વિચારીએ ને તો આજ લોકો સ્થૂળને જ જોવે છે, દંડ આપે તો સ્થૂળને આપે છે, દોષને જોવે, ગુણને જોવે તો પણ સ્થૂળ ઉપર જ દ્રષ્ટિ નાખે છે. અને ભજન કરે ને તો સ્થૂળમાં જ કરે છે. જ્યાં રોગ છે ત્યાં સુધી દવા થતી નથી. રોગ પ્રમાણે દવા થવી જોઈએ, કારણમાં રોગ છે તો કારણની જ દવા થવી જોઈએ, નહીં કે સ્થૂળની. સ્થૂળની દવા થવાથી થોડા દિવસ એવું લાગશે, થોડા દિવસ આમ ફાયદો થયો દેખાય, પરંતુ દાખલા તરીકે કોઈને ઓપરેશન કરવું જ પડે એમ હોય, અને તેમ છતાંય કોઈ પ્રસંગ આવી પડે એટલે ડૉક્ટર એમ કે તમે એક કામ કરો, આ દવા લઈ જાઓ, 15 દાડાની દવા લઈ જાઓ, તમને રાહત રહેશે ને તમારું કાર્ય પાર પડી જશે. કાર્ય પાર પડી જાય પણ કારણ પાર ન પડે, એનો જે રોગ છે એ ન મટી જાય, સમજાય છે, એનો રોગ ન મટે. 15 દિવસ લંબાઈ જાય એમ સ્થૂળમાં દંડ દેવાથી થોડા દિવસ સુધી એના જે દોષ છે દબાણ આવે એવું દેખાય, કોઈની ભૂલ હોય અને એનું અંગનું છેદન કરી નાખે, એને દંડ આપવામાં આવે, થોડા દિવસ એના ડરને કારણે એ વ્યક્તિ ભૂલ કરતા રોકાય, પણ ફરી વાર એના કારણે દંડ નથી થયો એટલે વળી પાછો 5-15-20 દિવસ મહિને ફરીને પાછી એવી જ ભૂલ કરવાનો છે. માટે મહારાજ કે મારો આશ્રિત આવી ભૂલ ક્યારે ન કરે. જે ખરેખર સ્થિતિ પામવા માંગતો હોય, પરમાત્માના ધામ સુધી પહોંચવા માંગતો હોય, એ સ્થૂળને દંડ ન દે, કારણને દંડ દે. અહીંયા વિહારીલાલજી મહારાજ કે દુર્વાસના તો દિલમાંથી ત્યાગો, જો મુક્ત થઈ અક્ષરધામ માગો. અક્ષરધામ સુધી પહોંચ્યો હોય તો કારણને જ દંડ દો, સ્થૂળને કોઈ દિવસ દંડ નહીં દો. ઘરની અંદર પણ કોઈનાથી ભૂલ થાય, કંકાસ થાય તો આનું પણ અનુસંધાન બરાબર રાખવું, એની ભૂલ શું કામ થઈ, સમજાય છે, એની ભૂલ શું કામ થઈ, એની સામે દ્રષ્ટિ નાખવી. અને ભૂલ શું કામ થઈ, કારણને ગોતીને કારણને ટાળવાનો પ્રયાસ કરવો. ભક્તજનો, સજ્જન અને દુર્જનમાં, સંત અને અસંતમાં, ભક્ત અને અભક્તમાં આટલો જ ફરક છે. યાદ રાખજો, ભૂલ બંનેથી થાય, સંતથી થાય, અસંતથી થાય, ભક્તથી થાય, અભક્તથી થાય, દુર્જનથી થાય, સજ્જનથી પણ થાય. પણ ભૂલ થયા પછી બંનેનો દ્રષ્ટિ ગોચર અલગ અલગ હોય છે. ભૂલ થયા પછી હંમેશને માટે દુર્જન, અસાધુ, અભક્ત જે ભૂલ થઈ છે એને ટાળવાનો પ્રયાસ કરે છે, જ્યારે સંત, ભક્ત અને સજ્જન પુરુષ ભૂલને ટાળવાના પ્રયાસ કરવા કરતા ભૂલ શું કામ થઈ, કયા કારણથી ભૂલ થઈ એ મૂળને ટાળવાનો પ્રયાસ કરે છે. મૂળને ટાળવાનો પ્રયાસ કરે. દાખલા તરીકે વૃક્ષ ઊભું હોય અને કોઈ વ્યક્તિ સવારથી સાંજ સુધી એ વૃક્ષના પાંદડા ખેરવાનો પ્રયાસ કરે, પાંદડાને ખેરી નાખે, ખરી જશે, એ બુઠ્ઠું થઈ જશે, પરંતુ કેટલા દિવસ બુઠ્ઠું રહેશે? 2 દિવસ 3 દિવસ, અઠવાડિયું, 8 દિવસ, 10 દિવસ. 10 દિવસ પછી ફરી પાછા નવા પાંદડા કાઢશે. એ વૃક્ષ જોતું જ નથી તો પછી એના પાંદડા ન ખેરાય, શું કરાય? એના મૂળ કાપી નાખાય. મૂળ કાપી નાખવામાં આવે ને તો ફરી વાર પાંદડું ફૂટે નહીં. એમ જ્યાંથી ભૂલ ઉદ્ભવે છે એ કારણ સુધી ભગવાનનો ભક્ત પહોંચી જાય અને કારણને ટાળી નાખે તો પછી એને કાર્યહામી દ્રષ્ટિ નાખવી પડતી નથી. મહારાજે એમ કહે છે કે મારો આશ્રિત કારણને જ જોવે, કાર્ય સામું જોવે, કાર્યને કદી દંડ ન આપે, સ્થૂળ દેહને કદી દંડ ન આપે, કોઈના અંગનું છેદન ન કરે, પરંતુ જે ભૂલ થઈ છે એ ભૂલના કારણને ગોતી અને ભૂલને સુધારવાનો પ્રયાસ કરે. આવી રીતે અદ્ભુત મહારાજે 16મો શ્લોક સમજાવી. હવે મહારાજ 17મો શ્લોક સમજાવે છે.
તેન કર્મન કર્તવ્યં
ધર્માર્થમપિ
ધર્માર્થમપિ કેનચિત
સ્વસ્વામી
સ્વસ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યં તદનાગ્નયા સ્તેન કર્મ ન કર્તવ્યં
ધર્માર્થમપિ
કેનચિ
એક એક શ્લોક મહારાજ સુંદર સમજાવે છે. સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત. સસ્વામી કાષ્ટ પુષ્પાદિ
સસ્વામી કાષ્ટ પુષ્પાદિ
ન
ગ્રાહ્યમ તદ નાગ્નયા તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપિ કેનચિ ધર્માર્થમપિ કેનચિ.
મહારાજ કે મારો આશ્રિત સ્તેન કર્મ ન કર્તવ્યમ. પેલે એક જ પાદને આપણે સમજશું. મહારાજ કે મારો આશ્રિત ચોરીનું કર્મ ક્યારેય ન કરે. ચોરી કરવાથી બે નુકસાન જશે. એક તો ચોરી કરવાથી આપણે બીજાને દુઃખ દઈશું, સમજાય છે? કારણ કે બીજાને દુઃખી કરાવીને ચોરી કેમ થાય? એટલે ચોરી કરવાથી એક તો આપણે બીજાને દુઃખ દઈશું, અને બીજાને દુઃખ દેવું એથી મોટું કોઈ પાપ નથી. માટે બીજાને દુઃખી દેવા માટે, બીજાને હેરાન કરવા માટે ભગવાનનો ભક્ત કોઈ દાડો સંકલ્પ સુદ્ધા ન કરે. માટે પહેલું કારણ તો બીજાને દુઃખ ન દેવા માટે પણ મારો આશ્રિત મહારાજ કે ચોરી ન કરે. બીજા નંબરમાં ચોરી કરવાથી સ્વયં અતિ આળસો ને પ્રમાદી થશે. આળસો ને પ્રમાદી શા માટે થશે? તો મફતનું મળ્યું પછી કમાવા કોણ જાય? મફતનું મળે પછી કમાવાનો જેટલે આળસુ થશે. આળસુ થશે સાથે પ્રમાદી થશે. આળસુ એટલે કાંઈ ન કરે તે આળસુ. બીજો પ્રમાદી થશે. સદાનંદ સ્વામી કે પ્રમાદી બનશે. શું કામ પ્રમાદી બનશે? તો કે અધર્મનું આવેલું ધન એ કોઈ દી સારું કાર્ય કરવા દે નહીં. પ્રમાદ એટલે ન કરવાનું કરવું અને કરવાનું ન કરવું, એનું નામ પ્રમાદ. અધર્મનું ધન પોતાની પાસે આવ્યું છે માટે વ્યક્તિ જરૂર પ્રમાદી થશે. અધર્મના ધન દ્વારા કોઈ દાડો સારું કાર્ય થઈ શકશે નહીં. માટે મહારાજ કે સ્તેન કર્મ ન કર્તવ્યમ. સદાનંદ સ્વામી એમ કહે છે કે મોક્ષ ધર્મમાં એમ લખ્યું છે, ન હર્તવ્યમ પર ધનમ ઇતિ ધર્મ સનાતન. બીજાનું ધન પડાવી ન લેવું એના જેવો બીજો કોઈ મોટો ધર્મ નથી. મોટામાં મોટો ધર્મ જે છે કે કોઈનું હકનું પોતે જૂટવી ન લેવું, એ જ મોટા મોટો ધર્મ છે. માનો કે આપણા મનમાં એમ સંકલ્પ થાય કે આપણે કદાચ કોઈનું લઈ લઈએ, ચોરી લઈએ, અને પછી આપણે અર્થે નહીં વાપરીએ, તો ભગવાન શ્રી હરિએ તરત લખ્યું આગળ, ધર્માર્થમે પીકે ને ચિત. પોતાને માટે તો ચોરી ન કરે, ધર્મને અર્થે પણ ચોરી ન કરે. ધર્મને માટે ચોરી ન કરે. સારું કાર્ય આનાથી કરીશ આવો સંકલ્પ કરીને પણ ચોરી ન કરે. સદાનંદ સ્વામી કે દાંડખંડમાં એમ કહ્યું છે, અપૃત્યમ પરસ્યાર્થમ દાનમ યસ્તુ પ્રશ્યતિ. બીજાનું લઈને કદાચ કોઈને અન્યને દાન આપી દેશે તો સદાતા નરકમ યાતિ. ચોરી કરી અને દાન આપનારો પોતે નરકને પામશે. અને જેનું પદાર્થ છે, ઠાકોરજી અર્થે વપરાયા અથવા તો સારા કાર્ય વપરાય, એનું ફળ જરૂર મળશે. પણ કોને મળશે? તો કે મૂળ ધણીને મળશે. અને ચોરી કરી અને દાન આપનારને તો નરકની પ્રાપ્તિ થશે. માટે મહારાજ કે વિના કારણે શુકામ પ્રયાસ કરવો? એક તો દાખલો કરવો, કઈ પદાર્થ લઈ અને બીજે આપવું, એક તો મહેનત છે, અને ઉપરથી નરકની પ્રાપ્તિ થાય. મહારાજ કે મારો આશ્રિત આવી ભૂલ કોઈ દિવસ ન કરે. આપણે ચોરી પાછું કેવું સમજીએ ખબર? કોઈની સીધે સીધો પદાર્થ લઈ લેવું એને જ ચોરી સમજીએ છીએ. પણ ચોરીના એક ઘણા એક પ્રકાર હોય છે. દાખલા તરીકે પોતે ધંધો કરતો હોય, પોતે ધંધો બિઝનેસ કરતો હોય, કોઈ પદાર્થ પોતે ગ્રાહક આવે અને અનાજનો ધંધો કરતો, અનાજ જોખીને બીજાને આપે પણ એની અંદર 20 કિલોને બદલે 19 કિલો અનાજ આપે ને તો 1 કિલોને એને ચોરી કરી છે, સમજાય? આ ચોરી છે. મરચાનો પોતાનો વેપાર હોય, મોનો ચટણી મરચાનો વેપાર હોય સૂકા ખાંડેલા, અને મરચાની અંદર બીજી કોઈ વસ્તુ અંદર વેળવી દે અને પછી એને જે પદાર્થ આપે છે તો એને પૈસા જે લીધા એને જે એને જે એના બદલે મૂલ્યાંકન જે લીધું એ એને શ્રેષ્ઠ ક્વોલિટીને લીધું અને આપી તે ન્યૂન ક્વોલિટી આપી, તો જેટલી એને ન્યૂન ક્વોલિટી અર્પણ કરી છે એટલી એને ચોરી કરી છે. એવી ચોરી પણ મહારાજ કે મારો આશ્રિત ન કરે. જે પદાર્થને માટે જેટલું મૂલ્યાંકન લેવામાં આવ્યું છે એનું વળતર એટલું જ મળવું જોઈએ. ઉપરાંત કોઈ જગ્યાએ ધંધો બિઝનેસ પોતે કરતો હોય અને શેઠ એને પૂરું વળતર આપતો હોય અને તેમ છતાંય આ પૂરું કામ ન કરે તો પણ એ કામ ચોરી છે. જેને કામ ચોર કહે એ કામ ચોરી છે. એને મૂલ્યાંકન મળ્યું, શેઠ એને પૂરેપૂરું વળતર આપ્યું, કલાકના 5 પાઉન્ડ હોય એને બરાબર 5 પાઉન્ડ આપી દીધા, તેમ છતાં કારણ વિના એકીન બેકીન આમને તેમ કરવા જાય અને 15 મિનિટ કાઢીના કારણ વિના, શરીરની તકલીફ હોય વાત અલગ છે પણ કારણ વિના 15-20 મિનિટ જો કાઢી નાખે તો 20 મિનિટની એને ચોરી કરી છે. મહારાજ કે મારો આશ્રિત આવી ચોરી પણ ક્યારેય ન કરે. આ ચોરી તો આપણી દ્રષ્ટિમાં જ નહોતી આવતી, આ તો શતાનંદ સ્વામી દેખાડે. શતાનંદ સ્વામી કે મહારાજની આજ્ઞા છે આવી ચોરી ક્યારેય ન કરે. ઉપરાંત માલિક માનો હોય, માલિક હોય શેઠ હોય, એ પણ ચોરી કરે છે. કેવી રીતે કરે? તો કે કારીગરની મજબૂરીનો લાભ ઉઠાવી, કારીગરની મજબૂરીનો લાભ ઉઠાવી એ કારીગર કલાકના 5 પાઉન્ડ આપવા જેવો હોય અને તેમ છતાંય એની મજબૂરીનો લાભ ઉઠાવી, એને ખબર છે કે મજબૂર છે, અત્યારે હું 4 પાઉન્ડ આપીશ તો આ લઈ જ લેશે, ના નહીં કહી શકે, અને અત્યારે એને 4 પાઉન્ડ ન આપું તો કોઈ બીજું આપે તેમ નથી, એને બહુ જરૂરિયાત છે એમ માની 5 પાઉન્ડ આપવા જેવો હોય ને તેમ છતાં એને કલાકને 4 પાઉન્ડ આપે તો શેઠે પણ 1 પાઉન્ડની ચોરી કરી છે. મહારાજ કી એવી ચોરી પણ મારો આશ્રિત ન કરે, આવી ચોરી પણ ન કરે. તે મોટા ભાગે આવી ચોરી થાય છે. કોઈનું પદાર્થ હોય ને ઉઠાવી લેવું એવી ચોરી તો બહુ ઓછી થાય. શું કામ ઓછી થાય? એવી ચોરી કરવા જાય ને તો કોઈ ગાંઠિયા ભેંગી નાખે, સમજાય? એટલે સમાજમાં જગતમાં એવી ચોરી બહુ ઓછી થાય છે. પણ કહેવાય સાવકારી, સમજાય? કહેવાય સાવકારી અને માહી ઘણી બધી ચોરી હોય, આવી ચોરી થાય છે. મહારાજ કે મારો આશ્રિત આવી ચોરી પણ કોઈ દિવસ ન કરે. એવી ચોરી કરવામાં પણ બહુ જ મોટું પાપ લાગે. સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ કેનેચિત. મહારાજ કે પોતાના સ્વાર્થને અર્થે તો શું વાત કરવી, ધર્મને અર્થે જો ચોરી ન થતી હોય તો પોતાના નિજી સ્વાર્થ માટે કે પોતાના શરીરના પોષણ માટે તો ચોરી કરી જ કેમ શકાય? મહારાજ કે કોઈ દાડો મારો આશ્રિત ન કરે. આગળ મહારાજ બીજા 2 પદમાં એમ કે સસ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદ નાગ્નિયા. કોઈ કાષ્ટ હોય, પત્ર હોય, કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ એના ધણીને પૂછ્યા વિના જે લઈ લેવું એ પણ એક ચોરીનો પ્રકાર છે. આ સંપ્રદાયનો તો કેટલો ઉજ્જવળ ઇતિહાસ છે. પ્રેમાનંદ સ્વામી કે અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર, બાયો દેખીને ભાઈઓ છેટેરા ચાલે રાજ, પડી વસ્તુ કોઈની હાથનો જાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા આવની પર. કોઈનું પદાર્થ પડી ગયું હોય અને કોઈ માલિક નો હોય તોય જો ન ઉઠાવે, સમજ્યા? એનો કોઈ માલિક નો હોય તોય પણ ન લે, આવું લઈશ તો પણ મને ચોરીનો એના દોષ લાગશે એવા ભાવનાથી કોઈ કોઈ વસ્તુ કોઈની પડી ગયો રસ્તે પડી હોય તોય જો ન લે, તો જેનો કોઈ હકીકત માલિક જ છે એની નજર છુપાવી દઈ અને કઈ રીતે લઈ શકે? એ તો લે જ નહીં. આપણા મનમાં કદાચ સંકલ્પ થાય કે સ્વામી મનો નજર છુપાવી ન લે, પણ આજે ગુંડા લોકો નજર છુપાવી નથી લેતા, શેઠ હામે બેઠો હોય લઈ લઈ તાર થાય લેજે આ લઈ જાઉં, સમજાય છે, ધમકી આપીને લઈ જાય તો એને ચોરી કહેવાય કે ન કહેવાય? તો સદાનંદ સ્વામી કે એને પણ ચોરી જ કહેવાય, કારણ કે ભગવાન શ્રીહરિ અહીંયા સ્તેન કર્મ ભલે ભાષાંતરમાં સદાનંદ સ્વામી કે એવું બોલવામાં આવ્યું છે કે ચોરી ન કરવી, પણ હકીકત તો મહારાજનો કહેવાનો મતલબ એવો સ્તેન કર્મ ન કરતા એમ, ચોર કાર્ય ચોરીનું કાર્ય ન કરવું એમ. આપણે એવું માની કોઈને ખબર ન હોય ને લઈ લેવું, આમ તેમ ઉલટ સુલટ કરી લેવું એ જ ચોરી કહેવાય? તો કે નહીં, કોઈને ધમકી આપીને લઈ જવું એ પણ ચોરી છે, કોઈની વસ્તુ પડી હોય ને એનો માલિક ન હોય અને ઉઠાવેલી તે પણ ચોરી છે. આપણા સંપ્રદાયનો ઇતિહાસ તો તપાસો, લોહિયા ગામનો બહુ પ્રસિદ્ધ ઇતિહાસ છે. ગેલો કોળી અતિશય ગામમાં દુષ્કાળ પડેલો અને દુષ્કાળ નિર્ગમન કરવા માટે પોતે સુરત બાજુ જતા હોય અને ભાલ દેશમાંથી એમ પ્રસાર થતા હોય, રસ્તામાં કોઈકના સોનાનો તોડો પડેલો, તોડો બે ત્રણ દિવસના બંને પતિ પત્ની સાથે હતા, બંનેને ઉપવાસ હોય અને સોનાનો તોડો એની દ્રષ્ટિ ગોચર થયો, સોનાનો તોડો એની દ્રષ્ટિ ગોચર થયો અને સોનાના તોડાને જોતાની સાથે એના મનમાં એમ સંકલ્પ થયો, કહો આ સોનાનો તોડો પડ્યો છે, મહારાજની આજ્ઞા છે કોઈની પડેલી વસ્તુ પણ લેવી નહીં, મારાથી તો ન લેવાય, પણ દુષ્કાળ છે ગરીબી છે જેને કારણે મારી પત્ની જો જોઈ જશે ને લઈ લેશે તો? આ વિચાર કરી આમ થોડા 25-50 ફૂટ એનાથી આગળ ચાલતા હશે ઘેલા પટેલે, ઘેલા કોળીએ એ જે સોનાનો તોડો પડ્યો હતો એના ઉપર ધૂળ વાળી દીધી, ધૂળ કે જેથી કરી મારી પત્નીની દ્રષ્ટિ ન પડે, અને બંને જણા ત્યાંથી ચાલતા થયા. થોડે દૂર જઈને વિહામો જયારે લીધો ને ત્યારે એની પત્નીએ પ્રશ્ન કર્યો કે પતિદેવ તમે આપણે થોડી આગળ કેમ થોડી વાર રોકાયા હતા ને વાંકા વળ્યા હતા, શું હતું? ત્યારે ઘેલા કોળીએ કીધું છે ખાંભળ ત્યાં એક સોનાનો તોડો પડ્યો હતો અને મહારાજની આજ્ઞા છે પડી વસ્તુ પણ આપણે કોઈની લેવાય નહીં, મારા મનમાં સંકલ્પ થયો કે એ સોનાનો તોડો પડ્યો હતો અને તારી દ્રષ્ટિ પડે ને આપણી ગરીબાઈ છે, 2-3 દિવસનો ઉપવાસ છે ને તું લઈ લે, તો એ ભયને કારણે મેં એ તોડા ઉપર ધૂળ વાળી દીધી. ત્યારે એના પત્નીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે પતિદેવ તમને સોનું તો દેખાણું ને, કે બીજાની વસ્તુ સોનું સોનું તો દેખાણું ને, હું તો બીજાની વસ્તુ બીજાનું સોનાને ધૂળ સમજુ છું. પતિદેવ તમે ધૂળ ઉપર ધૂળ શું વાળે? મારે મતે તો બીજાનું પદાર્થ ધૂળ સમાન છે, તમે ધૂળ ઉપર ધૂળ શું વાળે? આટલો મહાન આ સંપ્રદાયનો ઇતિહાસ છે. માટે ભગવાનનો ભક્ત કોઈની પડેલી વસ્તુ ન લે. ભક્તો આની અંદર એક વિવેક જરાક શીખીએ, કારણ કે આ શ્લોક ઉપર એવું જ નક્કી થશે. દાખલા તરીકે આપણે રસ્તે જતા હોય, કોઈનું પાકીટ પડ્યું હોય, અંદર બધી વસ્તુ અગત્યના કાગળ હોય, અંદર 500-500 પાઉન્ડ હોય, આપણી દ્રષ્ટિ ગોચર થાય તો લેવું કે ન લેવું? લેવું એ ચોરી પણ છે, લેવું એ ઉપકાર પણ છે. તમારા મનમાં એમ થાય સ્વામી ઉપકાર તે વળી કઈ રીતે? તો એ પાકેટને આપણે હાથમાં લઈ અને એવો સંકલ્પ કરીએ કે આની અંદર જે રૂપિયા છે એને હું ધર્માદામ વાપરી નાખીશ તો એ ચોરી છે, કારણ કે મહારાજની આજ્ઞા ન વાપરું. પણ એ પાકેટને ઉઠાવી લે, આપણા મનમાં એમ સંકલ્પ થાય કે આ પાકેટ મેં જોયું છે ને, હું જો નહીં લઉં તો બીજો કોઈક લઈ લેશે, એના કરતા હું લઈ અને આ પોલીસ ઓકીમ જમા કરાવી દઉં, સમજાય છે? અને બીજે દાડે પેપર મેં એડ આપી દઉં કે ફલાણાનું પાકીટ આ જગ્યાએ છે ને આ નામ ઓળખાણ આપીને લઈ જાઉં, તો એના બિચારાને અગત્યના કાગળો હશે, સમજે? એના અગત્યના કાગળો હશે, એની અંદર અગત્યની કોઈ વસ્તુ હશે તો મૂળ ધણીને પ્રાપ્ત થશે, તો મહારાજ આપણા ઉપર રાજી થશે. અને આપણે જો નહીં લઈએ તો બીજો કોઈક ઉઠાવી લેશે, અને બીજો કોઈ ઉઠાવી લે તો બિચારાના હાથમાં જ ન આવે, સમજાય છે? તો ઉલટાનો દોષના અધિકારી બનશું. માટે એવું લેવું એ ચોરી નથી, આ વિવેક સમજી રાખવો પડે. પાછો જે મહારાજ કહીધું ને કે મારો આશ્રિત કોઈ દાડો ખોટું ન બોલે, પણ પાછું મહારાજ કે પારકોને પોતાનો દ્રોહ થતો હોય ત્યારે ખોટું બોલવામાં દોષ નથી. એ મહારાજ કે મારો આશ્રિત કોઈની વસ્તુ પડેલી ન લે. ન લેવાનો મતલબ કે કોઈની વસ્તુ પડેલી લઈ લે અને પોતાના નિજી કાર્યના અર્થમાં ઉપયોગ કરે, અથવા તો દાન આદિ કરી અને પોતે મોજ માણે, અથવા પોતાની પ્રતિષ્ઠા વધારે, તો મહારાજ કે ચોરીનું કર્મ લાગશે. પરંતુ લેવા પાછળનો હાર્દ જે હોય એને સંકલ્પ પણ ન હોય એનું ખાઈ જવું, પણ એ મૂળ ધડે સુધી પહોંચાડવાની હૃદયની અંદર ભાવ ન હોય તો એ ચોરીનું કર્મ નથી. આ વાતને પણ ભગવાનના ભક્તો વ્યવસ્થિત રીતે સમજી રાખે, આ ચોરી નથી. મહારાજ કે ધણીને પૂછ્યા વિના તો કાષ્ટ હોય તોય ભલે, પુષ્પ હોય તોય ભલે. દાખલા તરીકે આપણે કંઈક રસ્તે ચાલ્યા જતો ને કોઈનો બગીચો આવે, ગાર્ડન સરસ, કમળ ખીલાય, ફૂલ ખીલાય, આપણા મનમાં એમ થાય કે લાવ્યા અમે ચાર પાંચ ફૂલ, સરસ ગુલાબના ખીલે, લેતો જાઉં, ઠાકોરજીને અર્પણ કરીશ, લાવીએ ઠાકોરજીને અર્પણ કરીએ. ઠાકોરજી પાસે જે વસ્તુ પહોંચે એનું ફળ તો એને જરૂર મળે, પણ એ કોને મળે? એના મૂળ ધણીને મળે. અને ફૂલ ત્યાંથી લઈને ઠાકોરજીને અર્પણ જેણે કર્યા છે એને પાપ લાગે. કયું? ચોરીનું. બટ એવી ભૂલ પણ મહારાજ કે મારો આશ્રિત ન કરે. સ્વસ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યા તદનાગ્નિયા. મહારાજ કે પુષ્પ આદિ, કાષ્ટ આદિ જેવી સામાન્ય વસ્તુ હોય એને પણ ચોરી ન કરે. ચોરી જ નહીં, ચોરી કરીને ધર્માદાન અર્થે વાપરે આવું કૃત્ય, પણ કાષ્ટ જેવી સામાન્યમાં સામાન્ય વસ્તુ હોય તોય જો ન લે તો ભગવાનનો ભક્ત બીજું મોટું પદાર્થ તો ચોરે જ કેમ? મતલબ કે મોટું પદાર્થ તો ચોરે જ નહીં. કદાચ આપણા મનની અંદર શાસ્ત્ર વાંચતા બે ચાર પ્રશ્નો ઉઠે, શક્યતાઓ છે. કયા પ્રશ્નો? કે અહીંયા મહારાજ કહે છે ક્યારે પણ કોઈની વસ્તુ ચોરવી નહીં, તો શાસ્ત્રમાં તો ખુદ ભગવાન અવતાર ધારણ કરીને ચોરી કરી છે. જો કે ભક્તજનો, પરમાત્માના અવતારો બહુ દિવ્ય છે, એના ગમે તેવા માનુષિક ચરિત્ર હોવા છતાં દિવ્ય જ છે, પરંતુ એના માનુષિક ચરિત્રની અંદર પણ કોઈ દાડો અયોગ્ય ભાવના હોય જ ન શકે. એ તો સ્થૂળ દ્રષ્ટિથી આપણે જોઈએ એટલે આપણા મનમાં એમ થાય ભગવાન બહુ અનુસંધાન રાખે. આ બ્રહ્માંડમાં આવ્યા પછી પરમાત્માને કોઈ દોષ નહીં અડતો હોવા છતાંય પણ આ જીવાત્માનું રૂડું કરવા માટે પરમાત્મા બહુ અનુસંધાન રાખે કે આ જીવનું ડગલું ન ચહકી જાય એટલું જ કરવું એમ. નહીતર તો આખું બ્રહ્માંડ ભગવાનનું છે, અનંત કોટી બ્રહ્માંડ ભગવાનના છે, એ ગમે ત્યાંથી લઈને ગમે એને આપે એનું પોતાનું છે. તો પણ તેમ છતાં આપણા રૂડાને માટે ભગવાન બહુ અનુસંધાન રાખે. પણ તેમ છતાં સ્થૂળ દ્રષ્ટિથી આપણે જયારે જોઈએ ત્યાં આપણા મનમાં એમ થાય કે આમ કેમ કર્યું. દાખલા તરીકે રામાયણની અંદર બાલકાંડની કથા વાંચીએ આપણે, તો ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી બંને જ્યારે સીતા સ્વયંવરમાં ગયા, વિશ્વામિત્ર જ્યારે પૂજા કરવા માટે બેઠા, ત્યારે રામ અને લક્ષ્મણ બંને પુષ્પવાટિકા, પેલો બગીચો જે ગાર્ડન હતો માતા જાનકીજીનો, એની અંદર જઈને પુષ્પો લીધા. એના માળીને પૂછ્યું છે આવી કોઈ કલમ સંત તુલસીદાસે લખી નથી, સીધા પુષ્પો લીધા. તો અહીંયા તો એમ કે પુષ્પ આદિ ચોરી ન કરવી, અને ભગવાન રામે તો કરી છે, વિશ્વામિત્રને અર્પણ કર્યું છે, આમ સ્પષ્ટ લખે છે. તો એનું કેમ સમજવું? પણ ભક્તજનો, આ વસ્તુ આમાં જો શંકા જાય તો એનો મતલબ એવો થાય કે આપણું જ્ઞાન ઉપર છલું હોય. ઉપર છલું જ્ઞાન હોય તો જ આપણને આ શંકા જાય, ઊંડાણ ભર્યું જો જ્ઞાન હોય તો એનું નિરાકરણ હોય જ. રામણનો બાલકણનો પૂર્વાર્ધ ભાગ વાંચો તો બહુ સ્પષ્ટતા થાય કે જે વખતે દશરથ મહારાજાની પાસે વિશ્વામિત્ર આવ્યા છે અને પોતાના બંને પુત્રો માગ્યા છે, અને જ્યારે અર્પણ કર્યા ત્યારે વિશ્વામિત્રજી આગળ દશરથ મહારાજ એવું બોલ્યા છે, હે ઋષિરાજ, આજ સુધી આ બંને દીકરા મારા હતા, આજથી આ બંને દીકરા તમારા છે, આનું તમે સંરક્ષણ કરજો, આને વિદ્યા શીખડાવજો. સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે બંને પુત્રો વિશ્વામિત્રને આપ્યા હતા, માટે હવે રાજકુમાર નહીં એ ઋષિકુમાર હતા. અને સદાનંદ સ્વામીએ લખ્યું કે ઋષિ મહર્ષિઓ પોતાના પૂજનને અર્થે કદાચ ક્યાંથી પુષ્પો છૂટી લાવે, યજ્ઞને અર્થે સમિધ લઈ આવે, અથવા તો ગાય રાખતા હોય યજ્ઞની અંદર ઘી દૂધના કામ માટે, એ ગાય લાવતો એને માટે ઘાસ ચારો જો લઈ આવે તો એ ચોરીનું કર્મ નથી. એમ સદાનંદ સ્વામી લખ્યું કે શંખ અને લિખિત બંનેની સ્મૃતિએ આ વાત બતાવી છે કે આવી રીતે જે પુષ્પ ઋષિ મહર્ષિઓ લાવે, યા તો ઘાસ લાવે, યા તો યજ્ઞને માટે સમિધ લઈ આવે, તો એ ચોરી નથી. અને રામ અને લક્ષ્મણ બંને ઋષિકુમારો હતા, અને એ કદાચ વિશ્વામિત્રને માટે પુષ્પો લાવ્યા છે તે ચોરીનું કર્મ નથી. બીજા નંબરમાં ભાગવત વાંચતા એમ થાય કે ભગવાન કૃષ્ણ નારાયણે જ્યારે બાળ સ્વરૂપે હતા ત્યારે બહુ બહુ માખણ ચોર્યું, ઘેરે ઘેરે જન માખણ ચોર્યું, અને ભગવાન સ્વામિનારાયણ પણ બાલ ઘનશ્યામ જયારે હતા ત્યારે પેલા જાંબુડા ચોર્યા ખબર, બિચારાના હાથ પગ ભાંગી નાખ્યા હતા એ ચોરીનું કામ કર્યું. તો સદાનંદ સ્વામી એનું પણ અદભુત સમાધાન આપે છે કે ચોરીનું કર્મ 5 વર્ષ પછી જ લાગુ પડે છે. કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી. તો બાલ પ્રભુ ઘનશ્યામે જાંબુડા ચોર્યા ત્યારે એની ઉંમર કેટલી? 18 વર્ષની હતી. માટે એને ચોરીનું કર્મ લાગતું નથી. અને ભગવાન કૃષ્ણ નારાયણે જે વખતે માખણ ચોરી કરી એ વખતે એની ઉંમર 4 વર્ષની હતી. કારણ કે ગોકુળમાં આખી માખણ લીલા તમે વાંચ્યો તો ગોકુળની અંદર થયેલી છે, અને ભગવાન 5 વર્ષ સુધી જ ગોકુળમાં રહ્યા છે. તમને શંકા નથી જતી ને? 5 વર્ષ સુધી જ ગોકુળમાં રહ્યા છે. 5 વર્ષ પૂર્ણ થતાની સાથે ગોકુળનો ત્યાગ કરીને વૃંદાવન ગયા છે. 6 વર્ષ સુધી વૃંદાવન રહ્યા છે અને આખી બાલ માખણ લીલા એ ગોકુળમાં થઈ છે. જ્યારે એને માખણની ચોરી કરી ત્યારે એની ઉંમર 4 વર્ષની હતી. માટે ત્યાં પણ એને કોઈ પણ પ્રકારની ચોરીનો દોષ લાગતો નથી. ચોથું, શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વામન નારાયણનો પ્રસંગ આવે છે. આપણે કીધું ને કે છળ કપટથી પણ જે કાર્ય કરવું તે ચોરી કહેવાય. તો ભગવાન વામન નારાયણે બલિ મહારાજાની પાસે જઈને 3 પગલા પૃથ્વી માગી. પૃથ્વી માગી ત્યારે નાનકડા એવા હતા, વામન સ્વરૂપે હતા, અને ઓલે બિચારે જે હા પાડી તે વિરાટ થઈ ગયા. અને વિરાટ થઈને 2 પગલામાં બધું લઈ લીધું, અને 3જા પગલામાં બિચારાને પાતાળમાં બેહાડી દીધો. તો છળ કપટ કરીને ચોરી કરી ન કહેવાય? તો સદાનંદ સ્વામી એનું પણ અદભુત સમાધાન આપે. સદાનંદ સ્વામી કે એ પણ એને ચોરી નથી કરી. કેવી રીતે? તો કે ભગવાન વામન નારાયણ જયારે ત્યાં ગયા અને માંગણી કરી 3 પગલા પૃથ્વીની, અને બલિ મહારાજા જયારે આપવા માટે તૈયાર થયા ત્યારે શુક્રાચાર્યને સાવધાન કર્યો. તો વામનને જોતાની સાથે બલિને કહ્યું, બલિ સાવધાન, તું આને પૃથ્વી આપવા માટે તૈયાર થયો 3 પગલા, પણ આ સામાન્ય માણસ નથી. સમુદ્ર મંથન સમયે જે સાડી પહેરીને પહોંચી ગયો હતો એનો એ જ અત્યારે ધોતી પહેરીને પહોંચ્યો છે, એનો એ જ છે. આ તને છેતરી જશે, 3 પગલામાં તારું બધું જ લૂંટી લેશે. આમ સ્પષ્ટ શુક્રાચાર્ય જણાવ્યું હતું. તેમ છતાંય બલિ મહારાજાના મનમાં એમ થયું, મારે આંગણે ખુદ ભગવાન ભિખારી બનીને આવે, ભિક્ષા માંગવા આવે, આથી મારા મોટા ભાગી કયા, મારું બધું લૂંટી લે તો મને કુરબાન છે. એને એવો ઠેરાવ કર્યો હતો, પોતે નિશ્ચય કર્યો તો બધું લૂંટી લે તો કુરબાન છે. આવું નક્કી કર્યા પછી સ્વ ઈચ્છાથી એણે કીધું કે હું તમને 3 પગલા પૃથ્વી આપું છું. 3 પગલા પૃથ્વી આપતા પહેલા એને ચોક્કસ હતું કે મારું બધું લૂંટાઈ જ જશે, અને પછી એને આપ્યું જાણી જોઈને આપ્યું. માટે ત્યાં પણ ચોરીનું કર્મ નથી, અજાણતા નથી આપ્યું બલિ મહારાજ, જાણી જાણીને આપ્યું છે. માટે સતાનંદ સ્વામી કે એ જગ્યાએ પણ ચોરીનો અપવાદ નથી. માટે એવા ચરિત્રને જોઈને પાછળથી કોઈ માણસ ચોરી કરવાને બાને ચીટિંગ કરવા જાય તો સતાનંદ સ્વામી કે બહુ મોટી ભૂલ છે. એવી ભૂલ ભગવાન શ્રીહરિની આજ્ઞા છે, મારો આશ્રિત ક્યારેય પણ ન કરે. આવી રીતે મહારાજ 17 શ્લોકને સમજાવી હવે 18મો અદભુત શ્લોક સમજાવ્યા છે.
વ્યભિચારો ન કર્તવ્ય
કુંભી સ્ત્રીભિશ્ચ,
કુંભી સ્ત્રીભિશ્ચ માં શ્રીતેહિ
યુતાદિવ્યસનમ,
યુતાદિવ્યસનમ ત્યાજ્યમ
નાદ્યમ ભંગાદિ,
નાદ્યમ ભંગાદિમાદકમ.
વ્યભિચારો
ન કર્તવ્ય
કુંભી સ્ત્રીભિશ્ચ,
સ્ત્રીભિશ્ચ માં શ્રીતે.
મહારાજ ચારિત્રનો શ્લોક લખે, વ્યભિચારો ન કર્તવ્ય કુંભી સ્ત્રીભિશ્ચ માં શ્રીતે યુતાદિ વ્યસનમ ત્યાજ્ય.
દ્યુત્યાદિ વ્યસનમ ત્યાજ્યમ
નાદ્યમ,
નાદ્યમ ભંગાદિ માદકમ.
વ્યભિચારો
ન કર્તવ્ય કુંભી સ્ત્રીભિશ્ચ માં શ્રીતે, કુંભી સ્ત્રીભિશ્ચ માં શ્રીતે.
સર્વ કરતા શ્રેષ્ઠ ચારિત્રનો આ શ્લોક છે. માણસની કીર્તિ એના ચારિત્રથી ગવાય છે, માણસની અપકીર્તિ ચારિત્ર ભ્રષ્ટતાથી થાય છે. સર્વ કરતા શ્રેષ્ઠ કીર્તિ આ શ્લોકના પાલનથી પ્રાપ્ત થાય છે, અને સર્વ કરતા અધિક અપકીર્તિ આ શ્લોકનો ભંગ કરવાથી પ્રાપ્ત થાય છે. મહારાજ કે મારો આશ્રિત વ્યભિચારો ના કર્તવ્ય પુંભી સ્ત્રીવિશ્ચ મામ શ્રીતે. અમારા આશ્રિત મહારાજ કે પુરુષ હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે, ક્યારેય પણ વ્યભિચાર ન કરે. વ્યભિચાર કોને કહેવાય? તો સદાનંદ સ્વામી કહે કે પોતાની એક સ્ત્રી સિવાય, ગૃહસ્થ આશ્રમી હોય, પોતાની એક નારી સિવાય અન્ય કોઈ પણ નારીની સાથે સંબંધ બાંધે તો એ પુરુષે વ્યભિચાર કર્યો કહેવાય. અને સ્ત્રી ભક્ત હોય અને તે એક પોતાના પતિ સિવાય અન્ય કોઈ પણ પુરુષની સાથે સંબંધ બાંધે તો એ નારીએ વ્યભિચાર કર્યો કહેવાય. સદાનંદ સ્વામી કે પુરુષે હિ પર દારાગમન ન કર્તવ્યમ. પુરુષ હોય તેણે ક્યારેય પણ પર નારીની સાથે સંબંધ ન બાંધવો, અને સ્ત્રી વિશ્ચ પર પુરુષ સંગો ન કર્તવ્યમ. અને સ્ત્રી હોય એણે ક્યારેય પણ પર પુરુષની સાથે સંબંધ ન બાંધવો. કારણ તો કે ઉભ્યો રપી દોષ સામ્યાત, બંનેને પરસ્પર સરખો જ દોષ લાગે. એવું નથી પુરુષને ઓછો લાગે સ્ત્રીને વધારે લાગે, અથવા તો એને વધારે લાગે ને પુરુષને ઓછો લાગે, એમ નહીં, બંનેને એક જ સરખો દોષ લાગે છે. સદાનંદ સ્વામી કે વ્યભિચારે તું ભરતું હોય સ્ત્રી લોકે પ્રાપ્નોતી નિંદિતામ. વ્યભિચારને કારણે સ્ત્રી હોય અથવા તો પુરુષ હોય બંને આ લોકની અંદર નિંદાને પ્રાપ્ત બને છે, અને આ લોકને મૂક્યા પછી સ્ત્રી હોય તો એ શિયાળનો અવતારને ધારણ કરે છે, અને પુરુષ હોય તો મોટો શિયાળીઓ થાય છે, અને 7 જન્મ સુધી સતત એ યોનિની અંદર એને ભટકવું પડે છે. અને ભક્તજન મહારાજને વાલમ વાલું આ બ્રહ્મચર્ય છે, માટે મહારાજે મધ્યના 33મા વચનામૃતમાં લખ્યું. મહારાજ કહે અમે આ દાદા ખાચર આદિકના પ્રેમને આધીન બની રોકાણા છીએ, એના નિષ્કામી પણાની દ્રઢતાને આધીન બનીને અહીંયા રોકાણા છીએ. ઉપરાંત મહારાજ કે જેને આ વર્તમાનમાં ફેર પડે તો અમારે આગળ તમે વાત કરશો નહીં. વાત જ્યારે સાંભળીએ છીએ ત્યારે અમારું મોઢું શામળું થઈ જાય છે, મનમાં એમ થાય સત્સંગને છોડીને જતા રહીએ. અને મહારાજ કે એવો જે પુરુષ અમારી સાથે રહ્યો હોય ને તો લાખ ગાંવ દૂર છે, એના હાથની કરેલી શિવામને રંચ માત્ર ગમતી નથી. અને બ્રહ્મચર્ય વેત્તા પુરુષ લાખ ગાંવ દૂર બેઠો હોય તોય પણ મહારાજ કે અમારી સાથે જ છે. ભક્તજનો મહારાજ એમ કે જેની પાસે બ્રહ્મચર્ય નથી એના હાથની કરેલી સેવા મને ગમતી નથી, તો પ્રશ્ન એક ઉપસ્થિત થશે તો શું ગ્રહસ્થના હાથની સેવા મહારાજ સ્વીકારતા જ નહીં હોય? પ્રશ્ન થાય ને, કારણ કે બ્રહ્મચર્ય અને શુદ્ધ બ્રહ્મચર્ય તો ત્યાગીની પાસે છે, તો શું ગ્રહસ્થના હાથની સેવા ભગવાન સ્વીકારતા જ નહીં હોય? તો સદાનંદ સ્વામી એનું પણ સમાધાન આપ્યું કે ત્યાગી પુરુષો છે એ અષ્ટ પ્રકારે નારીનો જ્યારે ત્યાગ રાખે અને મનની અંદર અયોગ્ય સંકલ્પ પણ ન ઉઠવા દે, અને અયોગ્ય સંકલ્પ ઉઠે તો એનું પ્રાયચિત જ્યારે કરે ઉપવાસ કરીને, ત્યારે ત્યાગી શુદ્ધ કહેવાય, એના હાથની સેવા ભગવાન સ્વીકાર કરે છે. અને ગ્રહસ્થનું બ્રહ્મચર્ય કયું? તો મહારાજ કહે સદાનંદ સ્વામી કે પોતાની નારી સેવા અન્ય તમામનો ત્યાગ રાખે એ ગ્રહસ્થનું બ્રહ્મચર્ય છે. એમાં પણ વિધિ બતાવ્યો કે રજાસલા પણાની અંદર પોતાની નારી હોય ત્યારે પોતાની નારી હોવા છતાંય પણ એનો ત્યાગ રાખે. એકાદશી, પૂનમ, જન્માષ્ટમી, હરિજયંતિ આદિ દિવસે પણ પોતાની નારીનો ત્યાગ રાખે. એકાદશીને દિવસે ત્યાગ રાખે, એના આગલા પાછલા દિવસે ત્યાગ રાખે. આધિક રીતે જ્યારે વર્તે ને ત્યારે ગ્રહસ્થનું બ્રહ્મચર્ય કહેવાય. આમાં ફેર પાડે ને પોતાની નારી હોવા છતાંય પણ એ વ્યભિચાર છે એમ સદાનંદ સ્વામી કહ્યું, અને એની સેવા ભગવાન સ્વીકાર કરતા નથી. માટે ગ્રહસ્થને ગ્રહસ્થની રીતે બ્રહ્મચર્યનું જ્યારે પાલન કરે ત્યારે શ્રી મહારાજ એના પર રાજી થાય છે, ત્યાગી ત્યાગીન રીતે જ્યારે બ્રહ્મચર્યનું પાલન કરે ત્યારે ભગવાન શ્રીહરિ એના પર રાજી થાય છે. સદાનંદ સ્વામી એમ કહે છે કે પર સ્ત્રીનું સેવન કરવાથી યાવંતો રોમ કુપહાસ્યુ સ્ત્રીણામ ગાત્રેશુ નિર્મતા તાવત વર્ષ સહસ્ત્રાણી નરકમ પરિપાસતે. પર નારીનું ગમન કરનાર પુરુષ એ પુરુષ સ્ત્રીના શરીરમાં જેટલા રૂવાડા છે, કેટલા રૂવાડા છે તો કે 3.5 કરોડ જેટલા રૂવાડા છે, તાવત વર્ષ શસ્ત્રાણી એટલા કરોડ વર્ષ, જેટલા શરીરમાં રૂવાડા છે એટલા સહસ્ત્ર એટલા હજાર વર્ષ, માને ત્યાં 3.5 કરોડ વર્ષ સુધી એ નખની અંદર પુરુષ પડે છે. પર નારીનું ગમન કરનાર અને પર પુરુષનું ગમન કરનાર સ્ત્રી પણ 3.5 કરોડ વર્ષ સુધી નરકના દુઃખને ભોગવે છે. માટે મહારાજ કે મારો આશ્રિત કદી પણ પર નારીનું ગમન ન કરે, એની અંદર મન ન જોડે, કેવળ એની સાથે શરીર સંબંધ બાંધે, આટલું જ નહીં, મહારાજ તો ત્યાં સુધી લખે, શતાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે છે, કેવળ પર દારેશુ એ મુંડા ચક્ષુર દૃષ્ટમ પ્રયોજ્યતે તેન દૃષ્ટ સ્વભાવેન જાતિમ અંદાસ્તે ભવંતિહી. શતાનંદ સ્વામી કે મહારાજ એમ કે છે, કેવળ શરીર સંબંધ ન બાંધે પણ કુદૃષ્ટિથી જોવે તો પણ એને એટલો મોટો દોષ લાગે છે કે કુદૃષ્ટિથી જોનાર વ્યક્તિ ફરી વાર જ્યારે જ્યારે જન્મે છે ત્યારે એ આંધળો જન્મે છે, એને આંખો હોતી નથી. કારણ કે પરમાત્મા એને પ્રથમવાર આ મારા દર્શન કરશે એમ વિચાર કરીને આંખો આપી, અને જે કાર્ય કરવા માટે આંખો આપી એ કાર્ય ન કર્યું, બીજું કર્યું, એટલે પછી ભગવાન આંખો લઈ લીધી. પછી એ જ્યારે જ્યારે જન્મને ધારણ કરે ને ત્યારે જન્મથી આંધળો થાય છે. ભગવાનનો ભક્ત બહુ અનુસંધાન રાખે, દુનિયાની રીતની સામે ન જોવે, જગતની સામે ન જોવે, કારણ કે જગતને મરી મરીને જવું છે જમપુરીમાં, આપણે મરીને જવું છે ભગવાનના ધામમાં. જગત પોહાય ત્યાં જાય ને પોસાય તે કરે, પરંતુ આપણે ભગવાનના ભક્ત છીએ, માટે આપણે સંપૂર્ણ સાવધાન રહેવું. રસ્તે ચાલ્યા જતા હોય તો પણ દ્રષ્ટિ બહુ જ નિયમમાં રાખવી, ગાડી ચલાવતા પણ દ્રષ્ટિ બહુ જ નિયમમાં રાખવી, અને તેમ છતાંય કોઈ નારીના ઉપર જોવા જાય તો તરત સંકલ્પ કરે, આ મારી બહેન છે, આ મારી દીકરી છે, આ મારી માતા છે, એવો સંકલ્પ કરી અને તુરંત અયોગ્ય ઘાટ ન ઉઠે એને માટે તત્પર રહે. એટલે ભગવાનનો ભક્ત દેહ કરીને સંબંધ ન બાંધે પણ દ્રષ્ટિ ગોચર થયા પછી અયોગ્ય ઘાટ કરે તો પણ એને બહુ મોટું પાપ લાગે છે. સદાનંદ સ્વામી કે મનસા આપે પ્રદુષ્ટેન એ પશ્યંતિ પર સ્ત્રિયમ રોગાર્તાસ્તે ભવંતિ નરા દુષ્કૃતમ કારિણ. સદાનંદ સ્વામી કે સંબંધ નથી બાંધતો દેહ કરીને શરીરે કરીને, પણ પર નારીને જોયા પછી એની વિશે ખોટો ઘાટ ઘડે છે, ખોટો ઘાટ કરે છે, તોય પણ એ વ્યક્તિ ફરીને જ્યારે જન્મને ધારણ કરે છે ત્યારે જન્મથી ભયંકર રોગિષ્ટ જન્મે છે. સદાનંદ સ્વામી કે વાસુદેવ મહાત્મા પણ એમ કે, કામ ભાવે ન ઈક્ષત પર યોષા તો કરહી ચિત, કામના ભાવનાથી પર નારીને જોવે પણ નહીં, અને કોઈ જો જોવે છે તો એને જેમ મોટો દોષ લાગે છે, એવી જ રીતે વાસુદેવ મહાત્મા એક એક પ્રકાર આગળ બતાવ્યો કે પર નારીની વાત તો તમે જવા દો પણ સ્વયોષિતામપિ શ્રાદ્ધમ પરવ્રત આદ્યો ન ઉપયોષ. પોતાની જ નારી હોય પરંતુ શ્રાદ્ધને દિવસે, વ્રતને દિવસે, આદિ દિવસે પોતાની નારીનો સંગ કરે છે તો એને પણ મોટો દોષ લાગે છે. આવી રીતે પુરુષનો વિભાગ બતાવ્યા પછી સ્ત્રીઓ માટે પણ લખ્યું કે સ્ત્રી ભક્તો પણ પર પુરુષનો ત્યાગ રાખે. સદાનંદ સ્વામી કે દેવલ સ્મૃતિમાં એમ લખ્યું છે, ભક્તજનો ભાષ્ય બહુ મહાન ગ્રંથ છે, 350 શાસ્ત્રનો સાર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપુત્રીમ લખ્યો છે, સાગર આખો એ ગાગીરમાં ભરી દીધો છે. સદાનંદ સ્વામી જ્યારે વાંચી શિક્ષાપુત્રી ત્યારે મનમાં થયું કે ઓહો આટલો અદભુત ગ્રંથ, સ્વામીની દયા આવી કે મહારાજે તો અદભુતતામાં લખી છે પણ સામાન્ય વ્યક્તિ આ વાતને સમજી નહીં શકે, માટે મહારાજે કયા કયા શાસ્ત્રમાંથી શું શું લીધું છે એ મારે વર્ણવવું, આમ વિચાર કરીને સ્વામી ભાષ્ય બનાવ્યું. અને ભગવાન શ્રીહરિએ કયા કયા શાસ્ત્રમાંથી કઈ કઈ વસ્તુ લીધી છે એનું સ્પષ્ટીકરણ પછી સદાનંદ સ્વામી કર્યું છે. ભાષ્યની કથા કરવી એ બહુ કઠિન છે, બહુ સાચું તમને કહું છું, સત્સંગીઓની કથા કરવી તો આમ જરાય મહેનત ન કરવી પડે, આમાં બહુ દાખલો કરાવે છે. શું કામ ખબર? વિધિ નિષેધ છે, રખે ને વિધિનો નિષેધ થઈ જાય, નિધિનો વિધિ થઈ જાય, અવળુંજો કહેવાય જાય અને શ્રોતાના હૃદયમાં અવળુંજો સમજાય જાય તો એ બધો દોષ સમજાવનારને શિરે જાય છે. એનું જે પાપ લાગે, અવળું શ્રોતા સમજી બેસે એનું જે પાપ લાગે એનો બધો દોષ વક્તાને શિરે જાય છે. શ્રોતાને સવળું સમજાય અને એનું જે પુણ્ય થાય એ પણ વક્તાને મળે છે. માટે અવળું ન સમજાવાય જવાય, શ્રોતા વ્યવસ્થિત સમજે એટલા માટે ખૂબ અનુસંધાન રાખવું પડે. આ કથમ તમને ખબર ન હોય પાંચ પાંચ કલાક દાખલો કરવો પડે ત્યારે આ વસ્તુ સમજાવી શકાય છે અને ભગવાન સ્વામિનારાયણની રૂચિ અભિપ્રાય સુધી આપણે પહોંચી શકાય છે. સદાનંદ સ્વામી તો કેટલોય દાખલો કર્યો, આપણે તો કેવળ પાંચ કલાક દાખલો કરીને સમજાવી શકીએ. સ્વામી તો કેટલોય દાખલો કરી અને ભાષ્ય લખ્યું. સદાનંદ સ્વામી જો ભાષ્ય ન લખ્યું હોત તો શિક્ષાપત્રીને કોઈ તાકાત નથી કોઈ સમજી શકાય. શિક્ષાપત્રીને ઉપલબ્ધ દ્રષ્ટિથી કોઈ તાકાત નથી સમજી શકે. સદાનંદ સ્વામીએ દયા કરીને ભાષ્ય જ્યારે બનાવ્યું ત્યારે આજ આપણે એને સમજી શકીએ છીએ. સદાનંદ સ્વામી કે સ્ત્રી ભક્તોને માટે પણ સ્વામી કે દેવલ સ્મૃતિ એમ કહ્યું કે કામેન અન્ય પુરુષમ યોષા વિસરતી ક્વચિત સાખરી સપ્ત જન્મની નિર્યાંતે તિરુગ ભવેત. સ્વામી કે કોઈ નારી હોય અને એ કામ બુદ્ધિથી પર પુરુષની સાથે સંબંધ જોડશે તો એવી નારી સાત જન્મ સુધી બીજા જન્મે ગધેડી નિયોનિ પામશે. સાત જન્મ સુધી ઉપરાઉપર ગધેડી થાય. કહો ભૂલ થઈ જાય અને આવો સુખી દેશ, અહીં બધી બાબતમાં સુખ છે અને આ દેહને મૂક્યા પછી જો આવી ભૂલ કરી હોય તો સીધું ગધેડીની યોનિમ જવું પડે અને એક વાર નહીં ઉપરા ઉપર સાત વાર હેરાનગતિનું પાર રહે કોજી. માટે ગધેડોય ન થવું અને ગધેડી ન થવું, ભગવાનના સાચા ભક્ત થવું, મુક્ત થવાનો પ્રયાસ કરવો. બહુ વાર સુધી ગધેડાય થયા છું, ગધેડી થયા છું, કૂતરાય થયા છું, કૂતરી થયા છું, બધું થયા છું. પણ ભગવાનના એકાંતિક ભક્ત આજ સુધી કોઈ દાડો થયા નથી એટલે ઉપાધિ ઊભી રહી છે. પણ આ વખતે ઉપાધિ ટાળી નાખવી છે અને શેખ મહારાજ સુધી પહોંચી જવો છે એવો ઠેરાવ ભાષ્યની કથાને સાંભળીને કરજો. સદાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાનનો આશ્રિત એવો જે ભક્ત પર નારીનો સંગ ન કરે, ભગવાનને આશ્રિત સ્ત્રી ભક્ત એ પર પુરુષનો સંગ ક્યારે ન કરે, એમ બે પાદને સમજાયા પછી બીજા બે પાદ સમજાવે. જ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, દ્યુત એટલે જુગાર. મહારાજ કે મારો આસ્તિત જુગાર આદિક ન રમે. દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, મહારાજ કલમ લખી જુગારી વ્યસન છે. વ્યસન આપણા મનમાં એમ થાય ઘણા બધા વ્યસન છે, મહારાજે જુગારને પેલું હું કામ લખ્યું છે? દારૂ ન લખ્યું, અફીણ ન લખ્યું, કાંઈ ન લખ્યું અને પેલો જુગાર લખ્યો. બીજા વ્યસન તો બહુ મોટા છે પણ ભગવાન શ્રીહરિ જે લખે એ ખોટું ન હોય. વ્યસન ઘણા બધા છે અને બધા મોટા જ છે પણ જુગાર જેવું કોઈ વ્યસન નથી. મોટા મોટું કોઈ વ્યસન હોય ને તો જુગાર છે. જુગાર આમ તમે બુદ્ધિ લડાવો ને તો ખ્યાલ આવે કે બીજા વ્યસનથી માણસ બરબાદ જરૂર થાય, જરૂર થાય, પણ જુગારથી જેવો બરબાદ થાય એટલો બરબાદ બીજા વ્યસનથી નથી થતો. મારો કહેવાનો મતલબ એમ નથી બીજા રાખવા એમાં રાખ્યા જેવા. બધાય વ્યસન માત્ર કૂતરીના આવમાં છોટેલી ઈતડી જેવા છે અને જુગાર એ ગીંગોડા જેવું છે. બધાય કરતા મોટું છે કારણ કે વ્યક્તિ એનાથી બહુ બરબાદ થાય. એક તમને સત્ય ઘટના કહું. પાંચેક છ સાત વર્ષ પહેલાની ઘટના છે. મુંબઈમાં મારી કથા હતી, પછી ઉતારા ઉપર જ્યારે ગયા ને ત્યારે એક યુવાન ઉતારા ઉપર આવ્યો. લગભગ 18 વર્ષ 20 વર્ષની ઉંમર હશે. એટલે ઔપચારિક રીતે મેં પૂછ્યું કે તમે શું કરો છો? કે અમારે તો ભગવાન ભજો એ જ ઉપદેશ આપવો જોઈએ, પણ આ લોકના વિવેક પ્રમાણે થોડાક બે શબ્દો કહેવા હોય તેને પડે, નહીંતર અમારે એવા અનુભવ થાય. એકવાર એક ભગત આવ્યા અને બેઠા એટલે મેં શરૂ કર્યું. એમ કીધું, ભગત મંદિરે કાયમ જાઓ છો? વચનામૃત વાંચો છો? પૂજા રેગ્યુલર કરો છો? દસમી વિશ્વમાં ભાગ કાઢો છો? આમ 15-20 મિનિટ સુધી પૂછ્યું. બધા જવાબ આપ્યા પણ જવાબ આપ્યા પછી